સસ્તું સાહિત્ય એટલે ઊંચામાં ઊંચું સાહિત્ય, પ્રાચીન ભારતની પ્રતિભા, ભારતની પ્રાચીન પ્રતિભા ધરાવતી 47 વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય. લેખક શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ. નિવેદન: અખંડાનંદ માસિકમાં નિયમિત પ્રસિદ્ધ થયેલી શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટના લેખોમાંથી ચૂંટીને 47 લેખોનો આ નવો સંગ્રહ પ્રાચીન ભારતની પ્રતિભા એ નામે પ્રગટ થાય છે. આમાં માર્કંડેય, આત્રેય, એપરેય, સૌબ્રી, ચૈવન વગેરે મહાઋષિઓ, યુધિષ્ઠિર, અર્જુન, કર્ણ, માતૃગુપ્ત, શિલાદિત્ય, વત્સરાજ, ઉદયન, મહાકવિ માઘ, તૈલંગ સ્વામી, દક્ષિણના આલવાર સંતો, બાબા કિન્નારામ વગેરે 47 પ્રાચીન વિભૂતિઓનો પરિચય આપવામાં આવ્યો છે. છેલ્લે પરિશિષ્ટમાં 25 ઋષિમુનિઓના આશ્રમોનો પરિચય અપાતો લેખ પણ સંગ્રહાયો છે. અખંડાનંદમાં છાપતા ઉપયોગી લેખો જળવાઈ રહે અને તે ઉગતી પેઢીને પણ પ્રેરણાદાયી બનતા રહે એ માટે આવા સંગ્રહો આ સંસ્થા તરફથી પ્રગટ થતા રહે છે. આ અગાઉ આ જ લેખકના દેવો, ઋષિઓ અને પ્રતાપી પુરુષો, પુરાણ અને ઇતિહાસના યશસ્વી પાત્રો, પ્રાચીન ભારતની વિભૂતિઓ એવા 3 સંગ્રહો પુસ્તક રૂપે પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે અને એમાં આ પ્રકાશનથી 1નો વધારો થયો છે. ઉપરોક્ત પુસ્તકોની જેમ આ પુસ્તકને પણ પુસ્તકાલયો, સારા કોલેજની લાઇબ્રેરીઓ તેમજ સંસ્કાર પ્રેમી જનતા આવકારશે એવી આશા છે. સસ્તું સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી HM પટેલ પ્રમુખ. 1. મહર્ષિ માર્કંડેય. ચિરંજીવી ઋષિઓમાં મહર્ષિ માર્કંડેયનું નામ અગ્રસ્થાને છે. એમનો જન્મ સ્વયંભૂ મન્વંતરમાં ભૃગુકુરમાં મહર્ષિ મૃકુંડને ત્યાં થયો હતો અને આજ પર્યંત આશીર્વચનોમાં તારું આયુષ્ય માર્કંડેય ઋષિનો હો એમ બોલાય છે. એમનું આયુષ્ય પુરાણોના કથા અનુસાર 14 કલ્પનું મનાય છે. 5 વર્ષ અને 6 મહિનાના અલ્પ આયુએ ઋષિ ચિરંજીવી કેમ બન્યા એને માટે વિવિધ પુરાણોમાં 1 જ વાત કહેવામાં આવી છે, એટલે એમના દીર્ઘાયુ માટે 2 મત જ નથી. મત્સ્ય પુરાણ અપૂર્વે 166માં એમના તપથી પ્રસન્ન થઈ ભગવાને એમને માયાવી પ્રલય બતાવ્યો અને વટવૃક્ષના પત્રમાં બાલમુકુંદ સ્વરૂપે દર્શન આપ્યું. એ માર્કંડેય અને આ ચિરાયુ માર્કંડેય એક જ હશે કે ભિન્ન ભિન્ન એ પ્રશ્ન વિવાદાસ્પદ છે. ભાગવતકાર બંનેને એક જ કહે છે, જ્યારે મત્સ્ય પુરાણ આ માર્કંડેય અને પ્રલયલીલા જોનાર માર્કંડેયને ભિન્ન ભિન્ન ઋષિઓ તરીકે ઓળખાવે છે. ચિરાયુ માર્કંડેય સ્વયંભૂ મન્વંતરમાંના ભૃગુકુળના મૃકુંદ ઋષિના પુત્ર હતા અને પ્રલયલીલા જોનાર માર્કંડેય ચાલુ મન્વંતરના અંગિરાકુળના હતા એવો વિદ્વાનોનો મત છે. ચિરાયુ માર્કંડેયની જન્મકથા એવી છે કે એમના પિતા મૃકુંડ ઋષિ અને માતા મનસ્વીની તપસ્વી દંપતી હતા. અતિથિ સેવા અને ધર્મ ધ્યાનમાં નિમગ્ન રહેતા છતાં મનસ્વીનીને સ્ત્રી ભાવના અનુસાર બાળકની ખોટ બહુ જ ચાલતી અને એ ચીર ઉદાસીન રહેતા. એકવાર મહર્ષિએ એમની ઉદાસીનતાનું કારણ પૂછ્યું તો ઉત્તર મળ્યો કે લોકો પાછળથી મને વાંજણી કહીને સંબોધે છે, કેટલાક તો પ્રભાતમાં મારું મોં પણ જોતા નથી. શું જપ તપ અતિથિ સેવા અને પ્રભુ સ્મરણનું આવું જ ફળ હશે? ઋષિ હસ્યા અને કહ્યું, દેવી, આ બધું તો આત્મકલ્યાણ માટે છે, એને પુત્રોત્પત્તિ સાથે કશો જ સંબંધ નથી. તો શું મૃત્યુ બાદ આપણને પિંડદાન દેનાર કોઈ હશે જ નહીં? આપણો આત્મા લુપ્તોદક બની ભટકશે? દેવી, આત્મપ્રાપ્તિ બાદ આપણે મોક્ષ થશે, પછી પિંડદાન કોણ કોને આપશે? શું તમને જ્ઞાન અને ઉપાસનાના ફરમાં શ્રદ્ધા નથી? છતાં પત્નીનું મન માન્યું નહીં અને મનસ્વિનીના મનમાં સમાધાન અર્થે પોતાના સર્વસ્વનો આશ્રમવાસીઓને દાન કરી મહર્ષિ મુકુંડ પત્નીને લઈ ભગવાન શંકરને પ્રસન્ન કરવા તપ કરવા ચાલી નીકળ્યા. કાવેરી તટ પર પર્વતની કંદરામાં એક ભવ્ય તીર્થસ્થાને બેસી દંપતીએ ભગવાન શંકરની ઉગ્ર તપશ્ચર્યા આદરી. આમ અખંડ તપ સાધના કરતા 3 વર્ષ જેટલો સમય વીતી ગયો, છતાં ભગવાન શંકરે પ્રસન્ન થઈ દર્શન આપ્યા નહીં. ઋષિ પત્નીનું મન તેથી ખૂબ અધીર બની ગયું હતું. છતાં મુકુંડ ઋષિ તો વિશુદ્ધ હૃદયથી ઉપાસનામાં નિમગ્ન જ હતા. ભગવાન શંકરે એકાએક કૈલાસમાંથી ક્યાંક જવાની તૈયારી કરતા જોઈ પાર્વતીને શંકા થઈ. કારણ વગર ભગવાન આશુતોષ આજે ચિંતાતુર કેમ જણાય છે? પાર્વતીનો મનોભાવ સમજી ભગવાન શંકરે કહ્યું, દેવી, મારો પરમ ભક્ત મુકુંડ 3 વર્ષથી મારી આરાધના કરી રહ્યો છે. એની આરાધના તો નિષ્કામ છે, પણ એની પત્નીની આરાધના સકામ છે. એ પુત્ર પ્રાપ્તિ માટે તપ કરે છે, પણ એના ભાગમાં સંતાન સુખ નથી. તો મારા વગર એકલા આ અશુભ સમાચાર આપવા જાઓ છો? વાહ આશુતોષ, વાહ! આજ તમારી ભક્ત વત્સલતા કે આપ સમર્થ છો, છતાં એક તપસ્વી દંપતીને પુત્રદાન પણ આપી શકતા નથી? ભાગ્યલેખ એવા છે? હું નથી માનતી, ગૌરીએ કહ્યું. આપને આપવું નથી એટલે બહાના બતાવો છો. હું જરૂર આપની સાથે આવીશ, તપસ્વી દંપતીની દર્શન કરીશ અને આપની પાસે જે એને પુત્ર પ્રાપ્તિનું વરદાન અપાવીશ. સ્ત્રીઓની પુત્ર લાલસા કેટલી ઉગ્ર હોય છે એની તમને પુરુષોને શું ખબર હોય? ભગવાન શંકર પાર્વતીની ભાવના પર મુગ્ધ બન્યા અને બંને કાવેરી તીર્થ પર આવી પહોંચ્યા. ઋષિ દંપતીએ સમયે એકાગ્ર ચિત્તે ધ્યાનમગ્ન હતા. આસપાસનું કોઈ જ ભાન હતું નહીં. સામે શંકર પાર્વતી ઉપસ્થિત છે. એનો દિવ્ય તેજોમય પ્રકાશ એમના અંતરમાં પથરાવા લાગ્યો. બંનેને દિવ્ય તેજોમય પ્રકાશ દેખાવા લાગ્યો અને આ શું થાય છે એવી ભાવના થતાં જ એકાએક પ્રકાશ અદૃશ્ય થયો. બંને ઝબકીને જાગીને ઉઠ્યા અને જ્યાં ચક્ષુ ખોલીને જુએ છે ત્યાં તો સામે જગતના માતા પિતાને પ્રત્યક્ષ જોયા. આંખમાં પ્રેમ આંસુનો પ્રવાહ વહેવા લાગ્યો. કંઠ ગદગદ થતા બંને એકે પણ શબ્દ બોલી શક્યા નહીં. મંદ હાસ્ય કરી ભગવાન ચંદ્રચૂડ બોલ્યા, તપસ્વી યુગલ, શું વાંચો છો? અમે પણ યુગલ સ્વરૂપે આવ્યા છીએ, મિથ્યા દર્શન આપવા નહીં. આપનાથી શું અજાણ્યું છે? અંતર્યામી ઋષિ પત્ની જ બોલ્યા. કારણ ઋષિ તો આપ્ત કામ હતા, આપને પુત્ર પ્રાપ્તિની કામના છે એ હું જાણું છું. માનસ પુત્રોની ઉત્પત્તિ પૂરી થઈ છે, હવે નવી સૃષ્ટિનું નિર્માણ થઈ રહ્યું છે. તો તમને સર્વજ્ઞ છતાં અલ્પ આયુષી પુત્રની કામના છે કે દીર્ઘ આયુષી મૂર્ખ પુત્રની કામના છે? મનસ્વિનીએ કહ્યું, ભલે અલ્પ આયુષી હોય પણ સર્વજ્ઞ હોય એ જ સંસારમાં કુળને ઉજ્જવળ કરી જાય છે. માટે અમને સર્વજ્ઞ એવા પુત્રનું વરદાન આપો. ભગવાન શંકરે મનસ્વિનીની મનોભાવના જોઈ તથાસ્તુ કહ્યું. ઉભયને બીજી કોઈ કામના હતી જ નહીં એટલે ભગવાન શંકરને અને દેવી પાર્વતીને પ્રણામ કરી કૃતાર્થ થયા. આપના દિવ્ય દર્શનથી નિરંતર અંતરમાં વસજો એવી આશીષ યાચી રહ્યા. ભગવાન શંકર ક્ષણમાં અદૃશ્ય થયા. કાર્યસિદ્ધિ થયા બાદ પતિ પત્ની બંને પોતાના પૂર્વાશ્રમમાં પાછા આવ્યા. ઋષિઓ અને ઋષિ પત્નીઓએ એમનો હાર્દિક સત્કાર કર્યો. ભગવાન શંકરનો અનુગ્રહ પામીને આવેલા દંપતીના દર્શને પણ અનેક લોકો આવવા લાગ્યા. ભગવાન શંકરના વરદાનથી થોડા સમય બાદ એમને ત્યાં એક દિવ્ય બાળકનો જન્મ થયો. જ્યોતિષીઓએ એ બાળકનું આયુષ્ય ફક્ત 5 વર્ષ અને 6 માસનું જ છે એમ જણાવ્યું. એમનો પુત્ર અલ્પ આયુષી થશે એમ વરદાન આપતા ભગવાન શંકરે કહ્યું જ હતું, પણ આટલો અલ્પ આયુષી હશે તેની તો એમને કલ્પના જ નહોતી. બાળકનો બુદ્ધિવૈભવ બચપણથી જ અદ્ભુત હતો એટલે 5 વર્ષનો થતાં જ માતા પિતાએ એને ઉપમન્યુ ઋષિના આશ્રમમાં વેદ અભ્યાસ માટે મૂક્યો. મહર્ષિ ઉપમન્યુ ભગવાન શંકરના પરમ ભક્ત હતા. 5 વર્ષની વયે જ એમણે શંકરની આરાધના કરી. ગાયોનો સમૂહ અને ખીર સાગર પ્રાપ્ત કર્યો હતો. એમણે બાળકના ભાગ્યલેખ વાંચ્યા અને કહ્યું, કોઈ પણ મહાપુરુષ આપણા આશ્રમમાં આવે એની શુદ્ધ ભાવે સેવા કરજે. 5 વર્ષની વયે જ બાળકે પૂર્વ સંસ્કાર હોય એમ વેદ અભ્યાસ પૂર્ણ કર્યો. ધ્રુવ, પ્રહલાદ, શુક્ર, વામદેવ, નચિકેતા પણ આ જ વયે સિદ્ધિને વર્યા હતા. એક પ્રભાતે પૃથ્વી પર્યટન કરતા સપ્તઋષિઓ આ આશ્રમમાં આવ્યા. 12 માર્કંડે એમને વિનમ્ર ભાવે પ્રણામ કર્યા, અર્ધ્ય આપ્યો અને પાદોદક લીધું. ઋષિઓએ એને ચિરંજીવી થા એવી આશીષ આપી. એના બાળ સામે જોતા જ ઋષિઓએ એના ભાગ્યલેખ વાંચ્યા. આ બાળક તો અલ્પ આયુષી છે અને આપણે ચિરંજીવી થવાની આશીષ આપી. આપણે યમની સત્તાનો દ્રોહ કર્યો, હવે શું થાય? દીર્ઘ વિચારણા બાદ ઋષિઓ 12 માર્કંડને લઈ સત્યલોકમાં બ્રહ્મદેવ પાસે ગયા અને એના અલ્પ આયુષ્યની તેમજ પોતાના આશીર્વાદની વાત કરી. બ્રહ્મદેવ હસ્યા અને કહ્યું, ઋષિવીર્યો, તમારું વચન મિથ્યા નહીં થાય. મૃત્યુ એને મારી શકે એમ નથી. એની આત્મચેતના, એની શક્તિ અદ્ભુત છે. પરમ તપસ્વી માતા પિતાનું એ સંતાન છે. એ ભાગ્યલેખમાં મેખ મારશે, પોતે કલ્પોનું આયુષ્ય ભોગવશે અને જગતને મૃત્યુંજયનો મહામંત્ર આપશે. સપ્તર્ષિઓ પ્રસન્ન થઈ બાળકને ઉપમન્યુ ઋષિના આશ્રમમાં પાછો મૂકી ગયા અને એની અપૂર્વ સિદ્ધિની બ્રહ્મદેવે કહેલી વાત કરી. ઋષિના મનમાં પણ વસવસો તો હતો જ કે કાળની ગતિ કોઈ ફેરવી શકે એમ નથી, છતાં ભગવાન શંકર કરતુમ અકર્તુમ સમર્થ છે. સાંભળી શક્તિ શું અસાધ્ય છે? માટે આ બાળકને હું મહા મૃત્યુંજયનો મંત્રજાપ શરૂ કરાવું. અને એમણે 12 માર્કંડેયને મૃત્યુંજય મંત્ર આપ્યો. મૃત્યુંજય મહાદેવ ત્રાહી માં શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં. અને માર્કંડેય હંમેશા શુદ્ધ થઈ શંકરનું પૂજન કરી શુદ્ધ ભાવે આ મંત્રનો અખંડ જાપ કરવા લાગ્યો. ઉપમન્યુનો આશ્રમ પરમ રમણીય હતો. આમ્ર, આસોપાલવ અને આંબલીઓના વૃક્ષોની ગટાઓ સૂર્યકિરણને પણ અંદર પ્રવેશવા નહોતી દેતી. પશ્ચિમ દિશામાં નિર્મળ જળનું એક ભવ્ય સરોવર હતું. બાર માર્કંડેય આ સરોવરમાંથી તાજા કમરો ચૂંટી ભગવાન શંકરને અર્પણ કરતો. એ શિવ આરાધનામાં એટલો તો ઓતપ્રોત થઈ ગયો કે એને ક્ષુધા તૃષા કે દેહનું ભાન ન રહ્યું. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ મંત્રનો અખંડ જાપ એ જપી રહ્યો. આમ મૃત્યુંજયનો જાપ જપતા એને લગભગ 6.5 માસ થઈ ગયા. માતા પિતા અને ગુરુ કાળ સમીપ આવી રહ્યો છે એની સતત ચિંતા કરવા લાગ્યા. છતાં બાળક માર્કંડ તો એના અખંડ જાપમાં જ નિમગ્ન હતો. એના રોમે રોમ જાણે અખંડ જ્યોતિથી પ્રજ્વલિત હોય તેમ એની સમીપનું વાતાવરણ પણ જ્યોતિર્મય ભાસતું હતું. આખરે આયુષ્યની અવધિનો સમય આવી પહોંચ્યો. યમદૂતો એના પ્રાણનું હરણ કરવા આવી પહોંચ્યા, પણ એ સ્થળે આવતા જ જાણે શંકરના બરવાણ ગણો એનું રક્ષણ કરતા હોય એવો ભાસ થયો અને એની આસપાસ બંધાયેલું તેજોમય વર્તુળ ભેદીને યમદૂતો એની સમીપ જવા શક્તિમાન થયા નહીં. આવા અદ્ભુત વર્તમાન યમરાજને આપવા ચિત્રગુપ્ત પોતે ગયો અને એ કારની સત્તાની બહાર છે એમ જણાવ્યું. યમરાજને લાગ્યું સાક્ષાત ત્રિલોકનાથ પણ મારી સત્તાની અવગણના કરતા નથી તો આ બાળક એવો કોણ છે જે મારી સત્તાનો આમ પરાભાવ કરી રહ્યો છે. આ મૃત્યુ માર્કંડેયથી પરાજિત થતું હતું ત્યારે એની માતા મનસ્વિનીને ભયંકર સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં જાણે યમરાજ કાળ પાસથી બાળ માર્કંડના જીવને ખેંચી રહ્યા છે. એનો દેહ નિર્જીવ શુષ્ક અવસ્થામાં પડ્યો છે. આ સ્વપ્ન જોતા એ એકદમ ઝબકીને જાગી ઉઠી અને પતિને જાગ્રત કરી ભયંકર સ્વપ્નની વાત કરી. ઋષિ તો હસવા માંડ્યા અને પત્નીને આશ્વાસન આપતા કહેવા લાગ્યા, ભગવાન શંકરનું જેને અખંડ શરણ છે, સપ્તર્ષિઓએ જેને ચિરંજીવ થા એવો આશીર્વાદ આપ્યો છે, એને મૃત્યુ શું કરવાનું છે? માતાનો જીવ શાંત ન થયો. પ્રભાતે જ એ સ્વામીને લઈ જ્યાં માર્કંડ તપ કરતો હતો એ સ્થળે આવી પહોંચી. ત્યાં તો એણે ભવ્ય તેજોમય વર્તુળની મધ્યમાં શિવલિંગ સામે ધ્યાનસ્થ અવસ્થામાં માર્કંડને જોયો. માતા પિતાનો પગરવ સાંભળતા જ માર્કંડ ધ્યાનમાંથી જાગૃત થયો અને અચાનક આગમનનું કારણ પૂછ્યું. પિતાએ એની માતાની વિહ્વરતા અને ભયંકર સ્વપ્નની વાત કરી. સાંભળીને બાળ માર્કંડ્ય હસવા લાગ્યો. એણે માતા પિતાને પ્રણામ કર્યા અને નમ્ર ભાવે માતાને કહ્યું, માતાજી કાળ તો કોઈને છોડતો નથી, છતાં હમણાં તો એ મને સ્પર્શ કરી શકે એમ નથી, કારણ હું ભગવાન શિવને શરણે છું. મૃત્યુ મને શું કરવાનું છે? મૃત્યુનો જેને ડર હોય એ મૃત્યુ પામે છે. મૃત્યુંજયના અખંડ જાપથી હું અભયને વર્યો છું. મૃત્યુની સીમા ઓરિંગી ગયો છું. પુત્રનું ધૈર્ય અને અડગ શ્રદ્ધા જોઈ માતાના મનનું થોડુંક સમાધાન થયું. છતાં ભગવાન શંકરે જે કહ્યું જ હતું કે એનું આયુષ્ય 5 વર્ષ અને 6 માસનું જ છે, એ અવધિ તો આવી જ રહી છે, પછી એ જીવન ક્યાંથી પામશે? પતિએ પત્નીને આશ્વાસન આપ્યું. બંને સ્વસ્થ થઈ મહર્ષિ ઉપમન્યુ પાસે ગયા. થોડાક સમયમાં જ પ્રબળ ઝંઝાવટ શરૂ થયો. વીજના ભયાનક ચમકારા થવા માંડ્યા. જાણે પ્રલયકાર આવી રહ્યો હોય એવી ભીષણ ગર્જનાઓ થવા માંડી. સાક્ષાત મૃત્યુ માર્કંડ સામે આવી ઊભું રહ્યું. ત્યાં તો શિવશક્તિએ સમો શાસ્ત્રથી મૃત્યુને મૂર્છામાં નાખ્યું. કેટલાક દૂતો શીઘ્ર ગતિએ આ સમાચાર આપવા યમરાજ પાસે દોડી ગયા. યમરાજ તો પોતે આ ઘટના જોવા એમના મહિષ પર સજજ થઈ બાર માર્કંડીએ જ્યાં તપ સાધના કરી રહ્યો હતો ત્યાં આવ્યા અને સ્વહસ્તે કાર પાસ એના ગરામાં નાખવા તૈયાર થયા. બાર માર્કંડનું આ સમયે ઉચ્ચારણ ચાલુ હતું. રુદ્રમ પશુતિમ સ્થાણુમ નીલકંઠ મુમાપતિમ નમામી શિરસા દેવમ કિમનો મૃત્યુ કરિષ્યતિ. 5 વર્ષના બાળકના મુખમાંથી આ જપ સાંભળતા યમરાજ સંભિત થઈ ગયા. મનોમન બાળકને પ્રણામ કરવાની વૃત્તિ થઈ આવી, છતાં એ મૃત્યુના દેવ હતા. બાળકના આયુષ્યની અવધિ આવી રહી હતી, એના પ્રાણ તો હરણ કરવા જ પડશે. સામે નજર કરતા મૃત્યુનો દેવ મૂર્છિત થઈ પડ્યો હતો. યમરાજે એને જાગ્રત કર્યો અને બાળકના પ્રાણ હરણ કરવાની આજ્ઞા આપી. વળી પાછો દિશાઓમાં અંધકાર વ્યાપ્યો, છતાં આ અંધકાર 12 માર્કંડની આસપાસના તેજુમય વર્તુળને ભેદી શકતો ન હતો. યમરાજને આશ્ચર્ય થયું, શું શિવશક્તિ આ પ્રમાણે આનું રક્ષણ કરી રહી છે? ભગવાન શંકર તો સાક્ષાત કાળ સ્વરૂપ, કાળના દેવતા, એ મહાકાળનું અપમાન કેમ કરી શકે? ત્યાં તો યમરાજના આશ્ચર્ય વચ્ચે ત્રિશુરધારી મહાકાળ સાક્ષાત પ્રગટ થયા. શંકરનું પ્રાગટ્ય યમરાજને રહસ્યમય લાગ્યું. યમરાજ વિનંતી સ્વરે ભગવાન મહાકાલની પ્રાર્થના કરવા લાગ્યા. આપ વિશ્વના ત્રાતા, વિધાતા અને સંહર્તા છો. આપની આજ્ઞાથી જ હું કાળ પ્રમાણે પ્રાણીઓના પ્રાણહરણનું કાર્ય કરું છું. આજે એ સત્તા વિલુપ્ત કેમ થાય છે? અને આપનું આ સ્તરે પ્રાગટ્ય એ તો મને અધિક રહસ્યમય લાગે છે. શું આજથી વિશ્વમાં કાળની સત્તાનો અસ્ત થાય છે? ભગવાન મૃત્યુંજય બોલ્યા, યમરાજ એમ નથી. મારી એક મૃત્યુંજયી શક્તિ છે, એને શિવશક્તિ, સાંભવી શક્તિ, વૈષ્ણવી શક્તિ એવા નામો આપેલા છે. એ શક્તિની જે આરાધના કરે એના પર કાળની સત્તા ચાલતી નથી. આજ પર્યંત કોઈએ એ શક્તિનું શરણ શોધ્યું નથી, એટલે તમે આ બાળકની શક્તિના પ્રભાવથી અજાણ છો. આમાં તમારી સત્તાનો કે કાળની શક્તિની અવગણનાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ આ બાળક એ શક્તિના રક્ષણમાં આવ્યો છે કે જ્યાં કાળને પણ મસ્તક નમાવી પાછા ફરવું પડે છે. મૃત્યુની મૂર્છાનું અને મારા પ્રાગટ્યનું સાચું રહસ્ય આ જ છે. આ સમયે બાલ માર્કંડ આઘાતથી મૂર્છિત થયા જેવો થઈ ગયો હતો. એટલું કાળ ચોગડ્યું એને સ્પર્શી ગયું હતું. ત્યાં તો બ્રહ્મ, સપ્તર્ષિઓ, નારદ, ઇન્દ્રાદિક દેવો પણ આવી પહોંચ્યા. અંધકારમાં યમને અને તેજ વર્તુળમાં ભગવાન શંકરને વિવાદ કરતા સાંભળ્યા. ભગવાન આશુતોષે યમરાજાને કહ્યું, યમરાજ તમારી શક્તિ આ બાળકને સ્પર્શી ગઈ છે. એના કાળની ઘટિકા પ્રમાણે મૃત્યુ પામ્યો હતો. હવે શિવશક્તિ એને પુનઃ જીવન અર્પે છે. તમારી શક્તિએ પોતાનું કાર્ય કર્યું, શિવશક્તિએ એને પુનઃ જીવન આપ્યું. આપનો અધિકાર જળવાયો. સપ્તર્ષિ અને બ્રહ્માનો આશીર્વાદ એનું કાર્ય કરી ગયો. આપ હવે યમલોકમાં જઈ શકો છો. આ કોલાહલ સાંભળી આશ્રમમાંથી ઋષિ ઉપમન્યુ અને માર્કંડના માતા પિતા ઘટના સ્થળે આવી પહોંચ્યા. ત્યાં જ બાલ માર્કંડે જાણે ચીર નિંદ્રામાંથી જાગતો હોય એમ આરસ મળીને બેઠો થયો. ભગવાન શંકરને, યમરાજને, દેવોને, ગુરુને અને માતા પિતાને પ્રણામ કર્યા. ભગવાન શંકરની આશીષ અને ગુરુ ઉપમન્યુની આજ્ઞા લઈ માતા પિતા સાથે સ્વગૃહે આવ્યો. એણે પણ ગુરુકુળ સ્થાપી પિતાના કાર્યને નવો વેગ આપ્યો. તરુણ વયમાં આવતા ધૂમ્રવર્તી નામની ઋષિકન્યા સાથે લગ્ન કર્યું અને એને વેદશિરા નામનો તેજસ્વી પુત્ર થયો. તારુણ્ય વિકતા એણે અનેક સ્તરે આશ્રમો બાંધી ગુરુકુળો સ્થાપ્યા. મુખ્ય આશ્રમ હિમગીરીમાં પુષ્પભદ્રા નદીને કિનારે બાંધ્યો હતો. એમનું આયુષ્ય તો કલ્પોનું હતું, એટલે અનેક રાજવીઓ અને ઋષિઓ એમનું માર્ગદર્શન લેવા આવતા. આપણે રામને, દશરથને અને ધર્મરાજ યુધિષ્ઠિરને ઉપદેશ આપ્યાના દ્રષ્ટાંતો બધા જ પુરાણોમાં છે. માર્કંડેય સંહિતા અને માર્કંડેય સ્મૃતિ વગેરે ગ્રંથો એમના રચેલા છે એમ માનવામાં આવે છે. પ્રલય સાગરમાં વટવૃક્ષમાં સૂતેલા બાલમુકુંદના દર્શન કરનાર આ જ માર્કંડેય હતા એમ શ્રીમદ્ ભાગવત કહે છે. છતાં માર્કંડેય એક કે બે કે એથી વધુ થયાના પણ પુરાવા છે. એ ચિરંજીવ હતા. એમનું મૃત્યુંજય સ્તોત્ર મૃત્યુજીત છે. એ માન્યતા પુરાણકાળથી ચાલી આવે છે અને બાળકોને માર્કંડેયનું આયુષ્ય પ્રાપ્ત થાઓ એવું આશીર્વચન આજ પર્યંત ચાલુ જ છે. આ છે એમનું ચિરજીવન.